राजन, आजीवन धर्ममय છે અને ધર્મની અંદર પણ પરમ સંતોષ પરમ ધર્મમય પય દુહી થાય. દૂધ એ એક સાર છે, એને ગોરસ કહેવામાં આવે. ગાયનો એમાંથી રસ, ગોરસ. તો એ ઇન્દ્રિયોમાંથી ઝરતો બધો જ દૂધમય ગોરસ એ મધુર હોવો જોઈએ. ઇન્દ્રિયોમાંથી વાસનાઓનો રસ નહીં. પરમ ધર્મમય પય, ઇન્દ્રિયોને પરમાત્મા તરફ, નિજ સ્વરૂપ તરફ વાળી હોય. અને ભક્તિ રૂપી ગાય ભક્તિ રૂપ બનેલી એગો એ ઇન્દ્રિયો એનું દોહન કરવામાં આવે તો એમાંથી માત્ર ભક્તિ રસ રૂપી મધુર ભગવત પરાયણતાનો જ આસ્વાદ આવે. પરમ ધર્મમય પય દુહી ભાઈ. હે ભાઈ, આ ઇન્દ્રિયો એ જ ગાયો છે. જેમ ભગવાન કૃષ્ણને સ્તુતિ કરતા કરતા ભીષ્મ પિતામહ કહે કે પ્રભુ, આપ તો ગાયો ચરાવવા માટે જાઓ છો ને, આટલી બધી ગાયો ચરાવો છો તો મારી પણ આ 5 ગાયોને લઈ જજો ને. ગો ઇન્દ્રિય. તો ભગવાન એ ભીષ્મજી પણ કહેતા હોય કે મારી ગાયો, આ મારી ગો ઇન્દ્રિયો. તો એને દોહા માટે પણ પરમ ધર્મમય આચરણયુક્ત ધર્મમય સાત્વિક એવા રસનું દોહન થાય કે જેમાંથી ભગવદ્ ભક્તિ પ્રાપ્ત થાય, ઉર્ધ્વગતિ થાય. માત્ર એની અંદરથી સાત્વિકતા જ પ્રાપ્ત થાય એટલે એને કહ્યું પરમ ધર્મ. પરમ ધર્મ કયો? આત્મ પ્રાપ્તિ એ જ પરમ ધર્મ. બધી જ ઇન્દ્રિયોને બહિર્મુક્તામાંથી બહાર લઈ જઈને અંદર પરાંચી મુખાની ઇન્દ્રિયાની ઉપનિષદ કહે છે. આ બહિર્મુખ ઇન્દ્રિયોને આત્માભિમુખ એટલે અંતર્મુખ કરવાની. અને એટલા માટે અહીંયા આગળ કહ્યું કે એ ગાયો એ ઇન્દ્રિયોને નું દોહન એવી રીતે થાય કે જેમાંથી આત્મદર્શન થાય, એમાંથી આત્મતૃપ્તિ થાય. એટલે એ પય એ દૂધ એટલે પરમ ધર્મ. અને પરમ ધર્મ કયો? બીજી ઘણી ક્રિયાઓ હશે, ઘણી ઉપાસનાઓ હશે, પણ આત્મ ઉપાસના એ જ વાસ્તવિક ગંતવ્ય છે, એ જ લક્ષ્ય છે. પરમાત્મા અંદર જ બેઠેલો છે, એ શક્તિનું દર્શન અંદર કરે. અને એ જ રીતે ધર્મરૂપી રસનું દોહન ગાયોમાંથી કરવાનું. એટલે કહ્યું, હે ભાઈ પક્ષીરાજ, આમ ભગવદ્ પ્રાપ્તિ ભગવદ્ પ્રત્યર્થે ઇન્દ્રિયોને એમાં જોડી અને એમાંથી એ જ ધર્મમય મધુર રસ, ભક્તિ રસ જેને અમૃત કહેવાય એ પ્રાપ્ત કરવાનું. એને ગરમ કરે અકામ અકિંચનતાની હૂંફ, નિર્લોભતાની હૂંફ, નિર્વ્યાજતા જે હોય એની હૂંફ હોય. માણસને જે નિષ્કામ ભાવથી કોઈ પણ કર્મ કરે ને એમાં ઉત્સાહ વધારે હોય. અને એ ઉત્સાહની અંદર સેવાનું કાર્ય, ભગવદ્ કાર્ય ખૂબ સારું થાય. જ્યારે સ્વાર્થનું કાર્ય હશે, સંસારનું કે વ્યવહારનું કાર્ય હશે, એમાં એટલો ઉત્સાહ નહીં આવે. જોજો, ભગવદ્ કાર્ય કે ભગવદ્ પ્રાપ્તિ માટે જવાનું છે ને, કોઈક અશ્રદ્ધાવાળો પણ કુંભના મેળામાં જાય, એટલી ગીર્દી હોય, એટલી ભીડ હોય, એટલા ધક્કા વાગતા હોય, છતાંય સ્નાન કરવા માટે કડકડતી ઠંડીમાં ઉત્તરાયણ ને દિવસે ઉત્તરાયણ કા સંક્રાંતિ કા સ્નાન કરને જા રહે, કેટલું કેટલી ઠંડી હોય, પણ એની અંદર પણ એની અશ્રદ્ધા ક્યાંય ખોવાઈ ગઈ હોય, શ્રદ્ધાયુક્ત બનીને એ બધાની અંદર આમ ધકાટતો આગળ વધતો, ધક્કા ખાતો છેક, અને તે ઉત્તરાયણની ઠંડીની અંદર ગંગાજીના એ ઠંડા પ્રવાહની અંદર એ પ્રયાગરાજના એ સંગમની અંદર સ્નાન કરે. અવટે અનલ અકામ બનાવી, ત્યાં આગળી ભક્તિની અકિંચનતા, શ્રદ્ધા ક્યાંય અશ્રદ્ધા ક્યાંય ઉડી ગઈ જતી રહી, પણ એક હું ભગવદ ભક્તિની એને એટલી ભીડમાં એટલા મેળાની અંદર એટલી ગીર્દીની અંદર એને હું ફાપે, એમાંથી એને ઉત્સાહ વર્ધન વધે. ઉત્સાહ વર્ધન મામ તું ચતુઃ ફલાય, અમારો ઉત્સાહ સતત બન્યો રહેવો જોઈએ, અને અમારા મનની અંદર જે કઈ ભગવદ ભક્તિની અમારો પુરુષાર્થ છે એની અંદર ઉત્સાહ બને. એટલા માટે કહ્યું અવઢે અનલ અકામ બને, જે હૂંફ છે એ પણ કેવી અકામ, અકિંચન નિર્લોભ, એમાં કોઈ પણ જાતની બદલાની અપેક્ષા સહેજ પણ ન હોવી જોઈએ. નિષ્કામ ભાવથી કરેલી સેવા, એની હૂંફ માણસના હૃદયમાં માણસના અંતઃકરણમાં સદાય પ્રગટેલી રહે છે, બસ એનાથી જ એ દૂધને ગરમ કરવાનું અવટે, તો ગરમ કિયા જાય, અને એ નિષ્કિંચનતાથી. દોષ અકિંચનતા એટલે કે જે કોઈ પણ જાતની અપેક્ષા વગરનું, સહેજ પણ લોભ નહીં, તો એ પ્રાપ્ત થયા પછી આગળ તોષ. તોષ એટલે સંતોષ. સંતોષ મરુત તબ ક્ષમા જોડાવે, એની અંદર આ બધાને ભેગા કરે, ક્ષમા અને સંતોષ, ક્ષમા જો એની અંદર ભેગી કરે, જોડે એને. માખણ કાઢવું હોય તો નીચે હુંથિયું જોઈએ, હુંથિયું સમજો છો, ગોળીને નીચે ગોઠવવા માટે એ ગબડે નહીં, હાલે નહીં, એટલા માટે એને કાથીનું કે પેલા તીતવાનું, તીતવા કે એ દાબ મૂજને એને બાંધે, એનું એનું એનો પેલો કોઠો બનાવે, એને હુંથિયું કહેવાય, એની ઉપર ગોળી મૂકે, અને ગોળી મૂક્યા પછી એની અંદર દહીં નાખે, એની ઉપર વહલો મૂકે, પછી એની ઉપર નેત્ર રાખે. તો અહીંયા આગાડી એ બધાને કહ્યું તોષ મરુત તબ ક્ષમા, હા તોષ મરુત તબ ક્ષમા જોડાવે. આ બધાને ગોઠવવાના, જોડવાના, ભલાણું કરવું હોય તો આ બધાને ભેગા કરવા પડે, તો જોડવું એટલે ભેગું કરવું, તો એને સંતોષ, જે શ્વાસ અને તબ ક્ષમા, ક્ષમા આ બધાને ભેગા કરે, અને ભેગા કરીને એ વાસણો, સંતોષનું વાસણ એને એની અંદર નાખી દહીંને જમાવવાનું. ધૃતિ સમ ધૈર્ય, જેમ દૂધ પ્રવાહી છે પણ એ પ્રવાહીને સ્થિર કરવું હોય, સ્થગિત એને ઘન બનાવવું હોય તો એને આખરવું પડે. તબ ધૃતિ સમ જામન ધૈર્ય મેળવણ, જામન એટલે મેળવણ, દહીં જમાવે, એનું દહીં બનાવવા, મનની ચંચલતા સ્થિર કરવાની, એટલે એની અંદર ક્ષમા સંતોષ એનું મેળવણ નાખી એને આખરે, અને એ આખરીને એનું દહીં બનાવવામાં આવે. પ્રવાહિતા મનની જે ચંચળતા છે પ્રવાહિતા છે, ભટક્યા કરવું એની પ્રવાહિતા છે, પણ એને સ્થિર કરી દેવું ભગવત સ્વરૂપમાં, નિજ સ્વરૂપમાં, ભક્તિમાં કે નામ જપ સ્મરણ અનુષ્ઠાનની અંદર, એટલે એને થોડુંક ઘનરૂપ આપવું. પ્રવાહિતા નહીં, ચંચળતા નહીં. જેમ દૂધમાં પ્રવાહિતા છે એટલે ચંચળતા છે, એને ઘનરૂપ આપવા માટે એને આખડવું પડે ક્ષમાથી, સંતોષથી. આ મેળવણ છે, ક્ષમા અને સંતોષનું એની અંદર મેળવણ કરવામાં આવે ત્યારે એ પાણી, એ દૂધ, એ પ્રવાહિતા મનની થોડી ઘન સ્વરૂપ થાય અને દહીંની માફક સ્થિર થાય, જામે ભગવાનની અંદર કે ભાઈ આજે તો જામી, હા બહુ સરસ આનંદ આવે. એટલે આમ દૂધને દહીં બનાવવામાં આવે. પ્રસન્નતા એ વલોવનાર છે, પ્રસન્નતા એ વલોવનાર છે. અને વિચાર મથાની, મનમાં પ્રસન્નતા હોય ને તો જ સારા વિચારો અંદરથી વલોવી શકાય. દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને એમાંથી અનેક બાબતો, કેટલા બધા રત્નો નીકળ્યા, એમાં અમૃતય નીકળ્યું, ઝેર પણ નીકળ્યું, ઐરાવત પણ નીકળ્યો, ઘોડો પણ નીકળ્યો, અંદરથી લક્ષ્મી પણ નીકળ્યા. તો એમ આ જીવનનું મંથન, આ જીવનનું મંથન દહીં તો જમાવ્યું ક્ષમા અને સંતોષથી, મુદિતા મથે વિચાર મથાન, પ્રસન્નતાથી. પ્રસન્નતા એને વલોવવા વાળો છે અને વિચારનું વલોણું છે. સારા વિચારો કરીશું અને સારું વિચાર વલોણું હશે તો અંદરથી સારું તત્વ નીકળશે, આત્મતત્વ નીકળશે, પરમપદની પ્રાપ્તિ થશે, આત્મપદ મળશે. એ પ્રેમથી વલવ્યા વલોણાની અંદર વિચારો દ્વારા મનને મંથન કરવાનું. ભક્ત, હે પક્ષીરાજ, આ છે જીવન મંથન. અને જેમ જીવન મંથનમાંથી કાઢવાનું શું છે, પરમપદની પ્રાપ્તિ પરમાત્મા, એમાંથી ભક્તિને પરમ ભક્તમય પય દુહી ભાઈ, એની અંદરથી ભક્તિમય દૂધ પ્રાપ્ત કરવાનું. અને દૂધ એને વિચારથી, અનેક વિચારોથી એને મથો મંથન કરો. માણસને મંથન કરવાનું, વિચારોનું મંથન, એટલે એમાંથી ગંદકીને વલોવીશું તો અંદરથી ગંદકી જ મળવાની છે. વ્યવહારને નું મંથન કરીશું વિચારોમાં તો અંદરથી વ્યવહાર મળવાનો. પણ ભગવદ્ ભક્તિ અને ભગવદ્ ચિંતનનું જો મંથન કરીશું અને વિચારો વડે જ થવાનું છે, એ વિચારો વડે, સદવિચારો વડે કરેલું મંથન, એમાંથી જ ભગવદ્ કે આત્મપદની પ્રાપ્તિ થાય છે. અને એ મંથન જ આપણને ભગવાન સુધી લઈ જશે.